એકત્ર જ્ઞાનોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની ઊંડી તપાસ કરવાના છીએ જે આપણને લગભગ બાળપણથી શીખવવામાં આવે છે. ઓબ્જેક્ટિવિટી
એટલે કે તટસ્થતા.
હા, તટસ્થતા. આપણે માનીએ છીએ કે સારો વૈજ્ઞાનિક, સારો પત્રકાર એ છે જે તટસ્થ હોય, જે પોતાની લાગણીઓ અને માન્યતાઓને બાજુ પર રાખી શકે,
બરાબર,
ફક્ત તથ્યો પર ધ્યાન આપે.
પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ આઈડિયા પોતે આવ્યો ક્યાંથી? મને તો હંમેશા લાગતું હતું કે આ એક સનાતન સત્ય છે, પણ શું ખરેખર એવું છે?
અને તમે જે પ્રશ્ન પૂછો ને, એ જ આખી ચર્ચાનું હાર્દ છે. આપણે તટસ્થતાને એટલી સ્વાભાવિક માની લીધી છે જાણે કે એ કોઈ કુદરતી વસ્તુ હોય. પણ આજે આપણે સ્ટીફન ગોક્રોજરના પુસ્તક ઓબ્જેક્ટિવિટીના આધારે જાણીશું કે આ વિચાર કુદરતી નથી, પણ એક ચોક્કસ સમયે ખાસ કારણોસર બનાવેલો એક આવિષ્કાર છે.
એક આવિષ્કાર? હા, અને અત્યારે જ્યારે ચારે બાજુ ફેક ન્યૂઝ અને મારું સત્ય જેવી વાતો ચાલે છે ને, ત્યારે તટસ્થતાનો સાચો અર્થ સમજવો બહુ જ જરૂરી બની ગયો છે.
આ તો શરૂઆત જ બહુ રસપ્રદ છે. કોઈ વિચારનો પણ આવિષ્કાર થઈ શકે, તો ચાલો એના આવિષ્કારક એટલે કે લેખક વિશે થોડું જાણીએ. સ્ટીફન ગોક્રુજા, મેં સાંભળ્યું છે કે એમને બૌદ્ધિક પુરાતત્વવિદ કહે છે.
હા, ઇન્ટેલેક્ચ્યુઅલ આર્કિયોલોજિસ્ટ, અને એ નામ એકદમ બરાબર છે. જેમ કોઈ પુરાતત્વવિદ જમીન ખોદે છે, તેમ ગોક્રુજર વિચારોના મૂળ સુધી ખોદકામ કરે છે.
એટલે વિચારોના ઇતિહાસમાં ઊંડા ઉતરે છે.
બરાબર. તેઓ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે આજે જે વિચારો આપણને સામાન્ય લાગે છે એ ભૂતકાળમાં કઈ સામાજિક, રાજકીય અને એમ કે સાંસ્કૃતિક જમીનમાં રોપાયા હતા. એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર ફિલોસોફર નથી, પણ ઇતિહાસકાર પણ છે. એટલે એ સમજે છે કે મહાન વિચારો કંઈ અચાનક નથી જન્મતા, એ જે તે સમયની સમસ્યાઓના જવાબમાં જન્મે છે.
તો ચાલો સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. જો તટસ્થતા હંમેશાથી નહોતી, તો એની શોધ કેમ અને ક્યારે થઈ? પુસ્તક શું કહે છે?
ગોક્રુજર આપણને સીધા 17મી સદીના યુરોપમાં લઈ જાય છે, અને એ સમયનું યુરોપ કોઈ શાંતિપૂર્ણ જગ્યા નહોતી.
ધાર્મિક યુદ્ધોનો સમય હતો, નહીં?
હા, બિલકુલ. પ્રોટેસ્ટન્ટ સુધારણા પછી ધર્મના નામે ભયંકર યુદ્ધો ચાલતા હતા. કેથોલિક, પ્રોટેસ્ટન્ટ સમાજ વહેંચાઈ ગયો હતો. કોઈને કોઈના પર વિશ્વાસ નહોતો.
એટલે એક પ્રકારનું વિશ્વાસનું સંકટ.
એકદમ ઊંડું સંકટ. દરેક જૂથ દાવો કરતું હતું કે સાચું જ્ઞાન ફક્ત એમની પાસે છે.
તો તમે એમ કહેવા માંગો છો કે તટસ્થતાનો જન્મ સત્યની શોધ માટે ઓછો અને સમાજમાં શાંતિ પાછી લાવવા માટે વધારે થયો હતો?
બરાબર. એ જ આ જ પુસ્તકનો ક્રાંતિકારી વિચાર છે. મુખ્ય ઉદ્દેશ્ય એક એવું જ્ઞાન બનાવવાનો હતો જેના પર એમ કે અલગ અલગ વિચારધારાના લોકો પણ સહમત થઈ શકે.
અને એના માટે માત્ર નવી પદ્ધતિઓ પૂરતી ન હોતી?
ના, એના માટે એક નવા પ્રકારના મનુષ્યનું નિર્માણ કરવું જરૂરી હતું. એક એવો વૈજ્ઞાનિક જે પોતાની અંગત માન્યતાઓ, ભાવનાઓ, પૂર્વગ્રહો આ બધા પર કાબૂ રાખી શકે, જે કહી શકે કે જુઓ, આ મારી માન્યતા નથી, આ તથ્ય છે.
વિવાદોનો અંત લાવવાની એક રીત.
હા, એક સામાજિક ટેકનોલોજી.
આ સમજવું બહુ રોમાંચક છે. તો પછી તટસ્થતા પહેલાની દુનિયા કેવી હતી? એ સમયે જ્ઞાનનો અર્થ શું થતો હતો?
એ સમયે એટલે કે 17મી સદી પહેલા જ્ઞાનનો ખ્યાલ નૈતિકતા અને સદ્ગુણ સાથે જોડાયેલો હતો, એરિસ્ટોટલથી લઈને મધ્યયુગ સુધી.
એટલે કે જ્ઞાની એ જે સારો માણસ હોય.
હા, જે સદાચારી હોય, જે દુનિયા પાછળનો ઈશ્વરીય હેતુ સમજતો હોય. જ્ઞાન મેળવવું એક નૈતિક યાત્રા હતી. કોઈ વનસ્પતિ શાસ્ત્રી ફૂલનો અભ્યાસ કરે તો એ ખાલી એના ભાગોનું વર્ણન ન કરે,
પણ એનું હેતુ શું છે એ પણ સમજે.
બરાબર. જ્ઞાન મૂલ્યોથી ભરેલું હતું, એકદમ વ્યક્તિગત હતું.
અને પછી 17મી સદીમાં આ બધું તૂટી ગયું. તમે કહ્યું વિશ્વાસનું સંકટ. આ સંકટ એટલું ઊંડું કેમ હતું?
કારણ કે જે સંસ્થાઓ, જેમ કે ચર્ચ, સદીઓથી સમાજને બાંધી રહી હતી, એ જ હવે વિવાદનું કેન્દ્ર બની ગઈ. એક જ ધર્મગ્રંથના અલગ અલગ અર્થઘટન થવા લાગ્યા, અને એને કારણે દાયકાઓ સુધી યુદ્ધો થયા.
અને આ જ પ્રશ્નના જવાબમાં નવા રસ્તા શોધાયા. પુસ્તક મુજબ આમાંથી બહાર નીકળવા માટે બે મુખ્ય વિચારકો આવ્યા. પહેલા ફ્રાન્સિસ બેકન.
હા, બેકને એક બહુ વ્યવહારુ ઉપાય આપ્યો. એમણે કહ્યું કે આપણે મોટા સિદ્ધાંતોમાં ફસાવાને બધે મેટર ઓફ ફેક્ટ એટલે કે તથ્ય પર ધ્યાન આપીએ.
તથ્ય એટલે શું? એમની વ્યાખ્યા શું હતી?
તથ્ય એટલે એવી કોઈ પણ ઘટના જેને ઘણા લોકો પોતાની આંખે જોઈ શકે અને એની સાક્ષી પૂરી શકે. અહીં એનો અર્થ શું છે એ મહત્વનું નહોતું,
પણ એ મહત્વનું હતું કે ઘણા વિશ્વસનીય લોકો એના પર સહમત થાય.
ચોક્કસ. એટલે તથ્ય એ વિશ્વાસ પેદા કરવાની એક સામાજિક પદ્ધતિ બની.
પણ અહીંયા એક બીજો વિચારક પણ હતો, રેને દેકાર્ત, અને એમનો રસ્તો તો સાવ અલગ લાગે છે.
હા, એકદમ વિરોધાભાસી. દેકાર્તે કહ્યું કે બહારની દુનિયા પર વિશ્વાસ ન કરાય, આપણી ઇન્દ્રિયો આપણને છેતરી શકે છે.
તો વિશ્વાસ કોના પર કરવો? જેને વ્યૂ ફ્રોમ નોવેર કહે છે.
બરાબર, ક્યાંયથી પણ ન જોવાનો દ્રષ્ટિકોણ.
આ તો ખરેખર બહુ અલગ છે. બેકન કહે છે કે જ્ઞાન સામાજિક છે, અને દેકાર્ત કહે છે કે જ્ઞાન વ્યક્તિગત અને આંતરિક છે. તો આધુનિક તટસ્થતા આ બંનેમાંથી કેવી રીતે બની?
આ જ પુસ્તકની સુંદરતા છે. ગોક રોજર બતાવે છે કે આ બંને વિચારો ભળી ગયા. બેકન પાસેથી આપણને તથ્યો મળ્યા જે ચકાસી શકાય,
અને દેકાર્ત પાસેથી નિષ્પક્ષ વૈજ્ઞાનિકનો આદર્શ મળ્યો.
હા, અને અહીંયા પુસ્તકનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે કે તટસ્થતા એ માત્ર એક પદ્ધતિ નહોતી,
પણ એક નૈતિક શિસ્ત હતી.
બરાબર, એક વ્યક્તિત્વનું ઘડતર. ઓબ્જેક્ટિવ હોવું એ કોઈ સ્વિચ ઓન ઓફ કરવા જેવી વાત નહોતી.
એના માટે મહેનત કરવી પડતી હતી,
ખૂબ મહેનત. વૈજ્ઞાનિક બનવા માટે નમ્રતા, ધીરજ, આત્મનિયંત્રણ આ બધા ગુણો કેળવવા પડતા. મનને એકદમ સાફ અલીસા જેવું બનાવવાનું હતું,
જેથી પ્રકૃતિનું સાચું પ્રતિબિંબ દેખાય.
હા, પોતાના સ્વને, પોતાના પૂર્વગ્રહોને જ્ઞાનની પ્રક્રિયામાંથી દૂર કરવા એ એક નૈતિક પ્રોજેક્ટ હતો.
પણ આની કોઈ આડઅસર પણ થઈ હશે ને? જ્યારે જ્ઞાનમાંથી લાગણીઓ અને મૂલ્યોને દૂર કરવામાં આવે ત્યારે કંઈક ગુમાવવાનો પણ વારો આવે.
ચોક્કસ, અને એ આડઅસર ખૂબ ઊંડી હતી. પુસ્તક એને તથ્ય અને મૂલ્યનું વિભાજન કહે છે, એટલે કે ફેક્ટ વેલ્યુ સ્પ્લિટ.
એનો અર્થ શું?
જે જ્ઞાનને માપી શકાય, ગણી શકાય, એને વાસ્તવિક અને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું,
અને જે બાબતોને માપી શકાતી નથી, જેમ કે નૈતિકતા, કળા, પ્રેમ,
એ બધી બાબતોને વ્યક્તિગત પસંદગી ગણીને બાજુ પણ મૂકી દેવામાં આવી. દુનિયા કેવી છે એ વિજ્ઞાનનો પ્રશ્ન બની ગયો, અને મારે કેવી રીતે જીવવું એ પ્રશ્ન વિજ્ઞાનના ક્ષેત્રની બહાર જતો રહ્યો.
હા, આ વાત તો આજે પણ દેખાય છે. કોઈ પર્યાવરણીય પ્રોજેક્ટની ચર્ચા હોય ત્યારે એક પક્ષ આર્થિક વિકાસના આંકડા રજૂ કરે,
જે તથ્યો છે,
અને બીજો પક્ષ લોકોના જીવન અને સંસ્કૃતિ પર થતી અસરની વાત કરે, જે મૂલ્યો છે, અને બંને વચ્ચે વાતચીત જ નથી થતી.
બરાબર. તો આ આખી ચર્ચામાંથી મુખ્ય સંદેશા કયા તારવી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે તટસ્થતા કોઈ શાશ્વત સત્ય નથી, એ એક ઐતિહાસિક નિર્માણ છે.
હા, 17મી સદીની સમસ્યાઓનો ઉકેલ. આ સમજવાથી ખ્યાલ આવે છે કે જ્ઞાન મેળવવાની બીજી પદ્ધતિઓ પણ હોઈ શકે છે.
બીજો સંદેશ જે મને સ્પર્શી ગયો તે એ કે જ્ઞાન ક્યારેક જ્ઞાનીથી અલગ નથી હોતું. જ્ઞાન આપનાર વ્યક્તિનું ચારિત્ર્ય, એની પ્રામાણિકતા, એ આજે પણ એટલી જ મહત્વની છે.
સાચી વાત. આપણે માત્ર તથ્યો નથી સ્વીકારતા, આપણે એ વ્યક્તિ પર પણ ભરોસો મૂકીએ છીએ.
અને ત્રીજો સંદેશ.
ત્રીજો સંદેશ જે આજે બહુ જ પ્રાસંગિક છે તે એ છે કે જ્ઞાનનું એક સામાજિક કાર્ય પણ છે. તટસ્થતાનો જન્મ જ સમાજમાં સહમતિ સ્થાપિત કરવા થયો હતો,
જેથી વિવાદોનો અંત લાવી શકાય.
હા,
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. જેમ કે એક જગ્યાએ લેખક કહે છે કે આપણે માનીએ છીએ કે તટસ્થતા એટલે સ્વને દૂર કરવું, પણ ઇતિહાસ કહે છે કે તે એક ખાસ પ્રકારના સ્વનું નિર્માણ કરવાની મહેનત હતી.
બિલકુલ, તટસ્થતા એ શૂન્યતા નથી, પણ એક પ્રકારનું ચારિત્ર ઘડતર છે.
વાહ.
બીજું એક શક્તિશાળી વિચાર છે કે તથ્ય એ કોઈ શોધ નહોતી, પણ એક આવિષ્કાર હતો. એ સહમતિ સાધવા માટેની એક સામાજિક ટેકનોલોજી હતી,
એટલે દલીલોને રોકવાનો એક ઉપાય.
હા, અને એક ત્રીજો વિચાર જે થોડો ચિંતાજનક છે, વૈજ્ઞાનિક ક્રાંતિએ જ્ઞાનને સુરક્ષિત તો કર્યું, પણ સત્યની શોધને સારા જીવનની શોધથી અલગ કરી દીધી.
કેવી રીતે જીવવું જેવા પ્રશ્નો હવે અવૈજ્ઞાનિક ગણાવા લાગ્યા. આ આધુનિક જ્ઞાનની મર્યાદા બતાવે છે.
સાચી વાત છે. તો આ બધી ચર્ચાને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ?
મને લાગે છે કે પહેલો ઉપયોગ મીડિયાને સમજવામાં થઈ શકે. હવે જ્યારે કોઈ ન્યૂઝ ચેનલ સંપૂર્ણ તટસ્થ હોવાનો દાવો કરે ત્યારે આપણે થોભીને વિચારી શકીએ કે તેઓ કયા તથ્યોને પ્રાથમિકતા આપી રહ્યા છે.
બરાબર, તેમની તટસ્થતા પાછળ કયા મૂલ્યો છુપાયેલા છે.
અને બીજો ઉપયોગ વૈજ્ઞાનિક વિવાદોને સમજવામાં, જેમ કે ક્લાઇમેટ ચેન્જ. આ ચર્ચા ફક્ત ડેટાની નથી, એ લોકોના ડર, ચિંતાઓ અને મૂલ્યો સાથે પણ જોડાયેલી છે.
અને છેલ્લે આપણા અંગત જીવનમાં, આપણે ઘણીવાર દાવો કરીએ છીએ કે મેં તો એકદમ તાર્કિક નિર્ણય લીધો છે.
હા, પણ આપણો તર્ક પણ આપણા મૂલ્યોથી ઘડાયેલો હોય છે.
આ પુસ્તક આપણને એ નમ્રતાથી યાદ અપાવે છે. કદાચ આ સ્વીકારવાથી આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ.
તો આખી ચર્ચાના અંતે જો એક વાત યાદ રાખવાની હોય તો એ છે કે તટસ્થતા એ એક સાધન છે, સંપૂર્ણ સત્ય નથી.
એક શક્તિશાળી સાધન.
હા, ખૂબ શક્તિશાળી, જેણે વિજ્ઞાનને અકલ્પનીય પ્રગતિ કરાવી છે. પણ દરેક કામ માટે એક જ સાધન ન ચાલે. જીવનના ઘણા પ્રશ્નોના જવાબ માટે આપણને કરુણા, સહાનુભૂતિ એવા બીજા સાધનોની પણ જરૂર પડે છે. મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો વિચાર એ મળ્યો કે તટસ્થતા જેવો ગંભીર વિચાર પણ માનવ સર્જિત છે. એ એક સર્જનાત્મક શોધ હતી, અને જો આપણે ભૂતકાળમાં આવા શક્તિશાળી સાધનો બનાવી શક્યા હોઈએ તો ભવિષ્યમાં પણ આપણી નવી સમસ્યાઓ માટે નવા રસ્તા શોધી શકીશું.
બહુ આશાસ્પદ વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.